ಪ್ರತ್ಯಕ್ಷೋಪಕಾರಿ ಸದಗುರವೇ ನಮೋ ನಮಃ. ಜ್ಞಾನ ಧ್ಯಾನನೋ ರಾಂಗಯಮ ದರ್ಶರಹೋ ಶಿವಪದ ಸಕತುಜಸ શ્રીના મંગળાચરણ માટે ગણીએ છીએ. પણ મને એમ લાગે છે કે ગુરુદેવને પણ આ શ્લોક એટલો જ લાગુ પડે. તું જે જ્ઞાન માતાજીનો જે જ્ઞાન ધ્યાનનો પ્રભાવ રંગ એટલે એવું મને અસર થાય. પણ ગુરુદેવને તમે જોયા હોય આહાર કરી લે 10-15 મિનિટ, થોડીક વાર સ્વાધ્યાયમાં આંટા મારે, અડધો કલાક આરામ કરે અને પછી બાજુમાં જે એમની જે સ્વાધ્યાયની બેઠક હતી એની ઉપર આવી અને બેઠા રહે. એ વખતે જોયો આપણે ભૂલભૂલમાં એને જોઈ ગયા હોય તો ખ્યાલ આવે કે એ કેવા જ્ઞાન ધ્યાનમાં લીન થઈ જતા હતા. એટલે જ્ઞાન ધ્યાનનો રંગ જેમ માતાજીને હતો એવો રંગ, એવો જ રંગ ગુરુદેવને પણ હતો. અને આપણે પણ એમ ભાવના કરીએ કે તું જ એટલે માત્ર માતાજી નહીં, ગુરુદેવનો પણ જેવો જ્ઞાન ધ્યાનનો રંગ હતો, એમને જેવી જ્ઞાન ધ્યાન પ્રત્યે ભક્તિ હતી એવું આપણને પણ પ્રાપ્ત થાય. આપણે કાલે ગુરુદેવશ્રીના 102 નંબર એનો સ્વાધ્યાય કર્યો હતો. આજે બેનશ્રીનો 412 નંબરનો જે રત્નામૃત છે એનો સ્વાધ્યાય કરવાની આપણે વાત કાલે કરી હતી તે પ્રમાણે કરીએ છીએ. ગુરુ અને શિષ્ય બે, સુયોગ્ય ગુરુ અને સુયોગ્ય શિષ્ય, વર્ધી ટીચર અને વર્ધી ટોટ એટલે ડિસિપલ શિષ્ય, સુયોગ્ય ગુરુ અને સુયોગ્ય શિષ્ય, પાત્ર ગુરુ અને પાત્ર શિષ્ય, આવો મેળ છે. શું કામ હું એમ કહું છું કે જુઓ, આપણે બધાએ ગુરુદેવનું ઉપદેશનું તત્વનું શ્રવણ આપણે વર્ષોથી કરતા હતા, પણ માતાજીએ શ્રવણ થોડી વાર કર્યું પછી છેલ્લે જામનગરમાં ગુરુદેવનું ચાતુર્માસ હતું ત્યારે શ્રવણ કર્યું અને પછી તરત નક્કી કરી નાખ્યું કે હવે કરવું જ છે, હવે તો કરવું જ છે. ચાતુર્માસ પૂરું થવાનું હતું, કારતક સજ પૂનમ, ત્યારે સાંભળ્યું, ઘેર આવ્યા, મંથન કર્યું એની ઉપર, ગહન ચિંતન કર્યું, એનું ભાવભાષણ થાય એટલા માટે સતત પ્રયત્ન કર્યો અને ત્રણ ચાર મહિનામાં ફાગણવાદ દશમ કઈ તિથિ હતી? ફાગણવાદ દશમે એમણે એ પરિણામ પ્રાપ્ત કર્યું. આવી ગુરુની તો યોગ્યતા ખરી, પણ શિષ્યની પણ યોગ્યતા આપણે વર્ષોથી સાંભળતા હતા, સાંભળીએ છીએ અને હા હા કહીએ છીએ. ગુરુદેવ આપનું કહું બરાબર છે, હાજી હાજી હાજી, પણ આપણે પાજી રહ્યા છીએ, હાજી થતા નથી. બેન શ્રીના વચનામાં આનું નંબર છે 159, વચનામૃત નંબર છે 408, નીચેનું જે વચનામૃત છે તે મરણ તો આવવાનું જ છે. જ્યારે બધું છૂટી જશે, પહેલું વાક્ય કોઈ પણ કાવ્ય, કોઈ પણ પરિચ્છેદ, કોઈ પણ કહેવાની વાત હોય એનું પહેલું વાક્ય સારી શરૂઆત એટલે સફળતા. મરણ તો આવવાનું જ છે, જ્યારે બધું છૂટી જશે, આ ધ્રુવ વાક્ય છે. નક્કી છે મરણ તો આવવાનું જ છે. સંસ્કૃતમાં એક સુવાક્ય છે, જાતસ્ય હિ ધ્રુવમ મૃત્યુ. એનો અર્થ જન્મેલાનું મૃત્યુ નિયમથી હોય છે, જે ભેગું થાય તે છૂટું પડે. સંયોગ એનો વિયોગ થાય થાય અને થાય, આ નિયમ છે. આત્મા અને શરીર નો સંયોગ છે તો એ બે જુદા પડે પડે ને પડે. કોને પડે? બધાને, બધાને જુદા પડે. હા, એક તફાવત છે કે અજ્ઞાનીને જુદા પડે છે એને આપણે મરણ કહીએ છીએ. જ્ઞાનીને એટલે કેવળ જ્ઞાન થાય પછી પણ એને શરીર તો જુદું પડે છે, પણ એને મરણ નથી કહેવાતું, એને નિર્વાણ કહેવાય છે. જે છૂટા પડ્યા પછી પાછું ભેગું થવાનું હોય એને મરણ કહેવાય, પણ જે છૂટું પડ્યું પછી ગયું તે ગયું, પછી ફરી વાર આવવાનું નહીં. એને છૂટું તો પડ્યું પણ તો પણ એને મરણ નથી કહેવાતું. મહાવીર ભગવાનનું છેલ્લું શરીર છૂટું પડ્યું પણ ભગવાનનું અવસાન થયું એમ ન કહેવાય, ભગવાનનો નિર્વાણ થયું. આવું થયું છે, મરણ તો આવવાનું જ છે. જ્યારે બધું એ છૂટી જશે, આપણે એક વિચાર તો કરો કે એક ઘડીક વારમાં આપણે અહીં બેઠા હોઈએ, મંદિરમાં બેઠા છીએ, સ્વાધ્યાય મંદિરમાં બેઠા છીએ, ગુરુદેવ શ્રી આપણી સન્મુખ છે, આ બધા માણસો આપણી સન્મુખ છે, મુમુક્ષુજનો જિજ્ઞાસુજનો ગુરુદેવનું પ્રવચન સાંભળવા હાજર છે, આખી સભા ભરી છે, અને એમાં કોકનું મારું ઘણા વર્ષ થયા છે, લાયક છે, છૂટી જાય. શું થાય? એક ક્ષણમાં, એક મિનિટ નહીં, એક સેકન્ડ નહીં, સેકન્ડનો અસંખ્યાતનો ભાગ ગુરુદેવ કહેતા હતા, જો કે અસંખ્યાતીય ઘણો મોટો હોય. એક સમય, એક સમયમાં ક્યાં અજીવ ગયો જાય? ન પાર્લા, ન સિમંદર સ્વામીનું મંદિર, ન આ સ્વાધ્યાયનું ઓરડો, ન આ સભા, કાંઈ નહીં. આ આંખું વેદન ત્યાં દેન ક્યાં હોય, ક્યાં ગયો હોય? ભલે કદાચ દેવમાં ગયો હોય, કદાચ માણસમાં ગયો હોય, ગમે ત્યાં ગયો હોય, પણ સાવ જુદું, બધું છૂટી જાય. દ્રવ્ય છૂટી જાય, ક્ષેત્ર છૂટી જાય, કાળ છૂટી જાય, ભાવ છૂટી જાય, બધું બધી રીતે જુદું થઈ જાય. જ્યારે બધું છૂટી જશે, બહારની એક ચીજ છોડતા તને મુક્ત થાય છે. માતાજી જુઓ કેટલી કરુણાથી કહે છે, એક ચીજ છોડતા તને દુઃખ થાય છે, તો બહારના બધાય દ્રવ્ય, ક્ષેત્ર, કામ, ભાવ એક સાથે છૂટતા તને કેટલું દુઃખ થશે, મરણની વેદના પણ કેટલી હશે. કારણ કે એકત્વ બુદ્ધિ છે, જ્ઞાની હોય એને વેદના ન થાય. એ તો હું જ્ઞાયક છું, આજે હું છું. શ્રદ્ધાનું પરિણામ તો એવું છે કે હું જ્ઞાયક છું, એટલે છૂટું પડે તો એનું કઈ ન હોય, એને જરાય દુઃખ ન થાય. પણ આ જીવે આપણે શરીરમાં હું પણ એકત્વ પણ, આ મારું છે, આ મારું છે, આ સારું છે, આ નથી સારું, આવા બધા પ્રકારની ગડબડ શ્રદ્ધામાં કરી છે. એટલે જીવને કેટલું દુઃખ થાય છે, વેદના, મરણની વેદના પણ કેટલી હશે. મને કોઈ બચાવો. અવતરણ ચિહ્નમાં વાક્ય મૂક્યું છે, મને કોઈ બચાવો એમ તારું હૃદય પોકારતું હશે. અંદરમાં વારંવાર એવું પરિણમન થતું હોય છે, કોઈ બચાવે, કોઈ બચાવે. આમ જોવે કોણ બચાવે? ડાક્ટર હોય કોણ બચાવે? ગુરુ હોય કોણ બચાવે? કોઈ બચાવ્યા નહીં. એકત્વ એ જ મોટી વાત છે, કોઈ બચાવે નહીં. શરીરમાં વ્યાધિ પ્રત્યક્ષ થાય તે કોઈ અન્ય લઈ ના શકાય. એ ભોગવે એક સ્વ આત્મ પોતે, એકત્વ તેથી નય સુગ્ન. નય એટલે ન્યાયનો, જાણનારો, સારી રીતે જાણનારો. સુગ્ન ડાયો માણસ તો એમાંથી સાર કાઢી લે કે એકત્વ એ જ સાચી વાત છે. કોઈ મારું નથી, સામે ગમે તે બેઠા હોય, પિતા બેઠા હોય, ભાઈ બેઠા હોય, ગુરુ બેઠા હોય, કોણ બચાવે? એકત્વ તેથી નય સુગ્ન ગોતે. ડાયો માણસ તો સમજે, નક્કી કરે આ જાણીને કે હું એકલો જ છું, સદાય એકલો છું. આવવામાં એકલો, રહેવામાં એકલો, જવામાં એકલો, ના કોઈ સંગી, ના કોઈ સાથી, હું એકલો જ છું. એમ તારું હૃદય મને બચાવો, એમ તારું હૃદય પોકારતું હશે. પણ શું તને મને કોઈ બચાવી શકશે? તું ભલે ધનના ઢગલા કરે, આ બધું જે મારું ધન એ લઈ જાઓ, ડોક્ટરને વિનંતી કરે, ગમે એમ કરીને મને બચાવો, ગમે અમારું બધું ધન લઈ જાઓ, કોઈ બચાવી શકશે? તું ભલે ધનના ઢગલા કરે, આ જીવ કેવા ફાંફા મારે છે, કેવા નિરર્થક ઉપાયો કરે છે, ધનના ઢગલા કરે. વૈદ્ય ડોક્ટરો ભલે પ્રયત્નો કરી છૂટે, છેલ્લામાં છેલ્લી શોધનું ઇન્જેક્શન હોય એ આપે, પણ અસર ન કરે. અત્યારે શું કે હવે તો વેઇટ એન્ડ વોચ, એનો અર્થ શું થાય? સાક્ષી રહો અને ધીરજ રાખો, જે થાય એ જુઓ. અમારા હાથની વાત નથી, કોઈના હાથની વાત નથી, પણ પહેલેથી જ એમ હતું, અત્યારે નહીં, પહેલેથી કાયમને માટે એમ હતું કે એકનું કાર્ય બીજું દ્રવ્ય કદી ન કરે. વૈદ્ય ડાક્ટરો ભલે સર્વ પ્રયત્ન કરી છૂટે, ટોળે વળીને ઉભેલા સગા સંબંધીઓ તરફ તું ભલે દીનતાથી ટગર ટગર જોઈ રહે, ટગર ટગર એટલે અત્યંત લાચારીથી, કોઈ બચાવે કોઈ બચાવે, છેવટે ગુરુ બચાવે, માથે હાથ મૂકીને કંઈક કરે, પાંચમને છઠ કોણ કરી શકે? પાંચમની છઠ તો શું, એક સમય કોણ આગળ પાછળ કરી શકે? એક પાંચ કલાકનો ટાઈમ આપો ને, પાંચ કલાકનો. હું મારી બધી વાત મારા દીકરાને કહી દઉં, મારે જે કહેવાનું છે, મારું ક્યાં ક્યાં શું શું છે, એ નિત્ર બિચારો એ લૂંટાઈ જશે. મેં ક્યાં ક્યાં શું શું મૂક્યું છે એ બધું કહી દઉં. એક 15 મિનિટનો ટાઈમ આપો ને ડાક્ટર સાહેબ, એક ઇન્જેક્શન આપો ને, એવું અશક્ય. તો પણ શું, તું ભલે ચિંતાથી ટગર ટગર જોઈ રહે, તો પણ શું, કોઈ તને શરણભૂત થાય એમ છે? જો તે તો પછી હવે શું કરવું? માતાજી કહે છે કે ડરીશ નહીં, છે ઉપાય છે. જો તે શાશ્વત સ્વયં રક્ષિત, જે પોતે જ પોતાથી રક્ષિત છે, જેને કોઈ ઈજા કરી નહીં શકે, જે પોતે શાશ્વત છે, એવા જ્ઞાન આનંદ સ્વરૂપ આત્માની પ્રતીતિ અનુભૂતિ કરીને આત્માની આરાધના કરી હશે, આત્મામાંથી શાંતિ પ્રગટ કરી હશે, તો તે એક તને શરણ આપશે. બીજા કોઈ ભલે શરણ ન આપે, પણ તું સાવ નોંધારો નથી. એક આધાર તો છે, એક શરણ તો છે. નિમિત્ત અપેક્ષાએ શ્રીમદજીએ કહ્યું ને, સર્વજ્ઞનો ધર્મ સુશરણ જાણી, આરાધ્ય આરાધ પ્રભાવ આણી, મહિમા લાવીને અનાથ એકાંત સનાથ થશે, એના વિના કો ઇન બાહ્ય સાશે. નિમિત્ત અપેક્ષાએ, પણ ઉપાદનની અપેક્ષાએ તો આ એક જ, કે જો તે આત્મા આરાધના કરી હશે, શાશ્વત સ્વયં રક્ષી જ્ઞાનાનંદ સ્વરૂપ પોતાની આત્માની પ્રતીતિ આત્માનુભૂતિ કરી હશે, અને આત્મામાંથી શાંતિ પ્રગટ કરી હશે, તો તે એક જ તને શરણ આપશે. પૂરી નહીં, સમ્યક દર્શન જેટલું કર્યું હોય, આત્માનો શાશ્વત સ્વયં રક્ષિત આત્માનો એક થોડા સમય માટે પણ આશ્રય કર્યો હોય, સમ્યક દર્શન કર્યું હોય, તો તો એ સમ્યક દર્શન તને ચરણ થશે. શરીર તો છૂટશે, એ ભલે છૂટે પણ તારે ડર નહીં રહે, તને વધારો છું એવું નહીં રહે. મારું સ્વરૂપ મારી પાસે છે, એ કંઈ જવાનું નથી, એ કોઈ રીતે કંઈ જવાનું નથી. ગમે આયુષ પૂરું થવામાં કોઈ વાર બહુ ભયંકર પ્રકાર બને, ઉપસર્ગ આવ્યો હોય, ગમે એવું થાય, તો પણ અંદરમાં એક આધાર છે. લોકો ઉપસર્ગ એટલે ભય, ભય આવે એટલે ભાગે, ભાગે એ ભળતો દીકરો. પણ જ્ઞાનીઓ ભય આવે ત્યારે ભાગે છે. ક્યાં ભાગે છે? અજ્ઞાનીઓ બહાર ભાગે. અહીંયો આમ ધરતીકંપ થવો માને ને, એટલે હું ઉઠીને આ પડ્યું રે, ઉઠીને બહાર ભાગ. જ્ઞાનીઓ પણ ભાગે છે. ક્યાં ભાગે છે? અંદરમાં. મુનિને પાંચ પાંડવો હતા, યુધિષ્ઠિર, ભીમ, અર્જુન, સહદેવ ને નકુલ. ઉપસર્ગ આવ્યો, દુર્યોધન ના ભાણેજે ધગધગતા ઘરે ના પહેરાવ્યા, બાળી નાખ્યા જીવતા, કેટલી પીડા હશે, બાળી નાખ્યા. તો પાંચે ભાગ્યા, પણ ત્રણ ભાગ્યા અંદરમાં તો મોક્ષ, અને બે ભાગ્યા બહારમાં તો દંડ. સર્વર સિદ્ધિમાં ગયા. 33 આગળનું આયુષ એટલાની કેદ થઈ, પછી પાછા અહીં આવશે ત્યારે જેટલું આયુષ કરણપુરનું જેવું હોય એવું એટલું પુરુષનું આયુષ રહેશે, ત્યાં સુધી પણ રહેવાનું, ત્યાર પછી છુટકારો થશે. ભાગવાનું ખરું, પણ અંદરમાં, અંદરમાં ભાગે તો તારું કલ્યાણ, સ્વસ્તિ, શાશ્વત કલ્યાણ, અને બહાર ભાગે તો દંડ. બીકણને શું હોય? બરાબર છે. આત્મામાંથી શાંતિ પ્રગટ કરીએ છીએ તો તે એક જ તને શરણ આપશે. માટે અત્યારથી, હજી તો મારું શરીર સારું છે, હજી કે હું જવું એવો નથી, હમણાં વાંધો નથી ભાઈ. તું માને કે વાંધો નથી, એક ક્ષણમાં શું થાય ન કહી શકાય. ગામા નામનો એક પહેલવાન હતો ભારતમાં, પટિયાળાના રાજાને અહીંયા રહેતો હતો. તે રાજાને શોખ આવા રત્નોને રાખવા, રત્નો એટલે કે શ્રેષ્ઠ આવા શક્તિશાળી માણસો રાખવાનું, એને ખાવા ખૂબ આપે, બધું આપે. પાકિસ્તાન થયું તો પાકિસ્તાનમાં ગયો લાડવા લેવા, ત્યાં પણ બાપે ને આપે એટલું બધું ખાવા મળે નહીં, અને ખાવાનું જોઈ ઘણું મળે નહીં, શરીર કેવું દુર્બળ થઈ ગયું. એવો જોરદાર પહેલવાન હતો કે દુનિયાના મોટામાં મોટા પહેલવાનને એક બે મિનિટમાં ચત કરી નાખે. દ્વંદ યુદ્ધ કરે તો બે મિનિટમાં એને ચિત કરી નાખે એવો હતો. પણ ત્યાં ગયો, શરીર એટલું, ઈ જ શરીર એટલું દુર્બળ થઈ ગયું કે આ માખી બેઠી હોય આંખ ઉપર, ઉડાડવાની શક્તિ ન રહી. સાચી વાત કહું છું, આ કાલ્પનિક ખોટું ઉદાહરણ નથી આપતો, સાચે સાચ આમ બનેલું. એટલો નિર્બળ થઈ ગયો, કારણ કે શરીર છે, કોનો તું અભિમાન કર? અભિમાન શેનું તારે? આ શરીરનું, એ તું નથી. તું અભિમાન કર તારા આત્માનું, હું જ્ઞાયક છું. અને તું વહી જા તો તું જ્ઞાયક થઈ જા, બાકી એની અભિમાનની વાત છોડ. માથે મોત ભમે છે, જુઓ માતાજી કેવું સુંદર આપે, જો તું મને કોઈ બચાવો એમ કહેતો હતો. હવે કે છે તું આમ કર, માથે મોત ભમે છે એમ વારંવાર સ્મરણમાં લાવી અને તું પુરુષાર્થ ઉપાડ, તાર ઉભો થા ઉલ્લાસ, અંદરમાંથી હા પડી દે, હું શાશ્વત છું, સ્વયં રક્ષિત છું, જ્ઞાનાનંદ છું, મને કોઈ ચિંતા નથી, મને કોઈ ડર નથી, મારે ક્યાંય ભાગવાનું નથી, હું અહીંયા બેઠો છું. ધ્રુવ, વારંવાર સ્મરણમાં લાવી અને તું પુરુષાર્થ ઉપાય, કે જેથી શું થશે, અબહમ અમર ભય ન મરેંગે, પછી તું અમર થઈ જઈશ, પછી તારે મૃત્યુ રહેશે નહીં, પછી તારે પરિવાર શરીર જ મળશે નહીં. મૃત્યુ ક્યાં રહ્યું? એક હતું એ શરીર છૂટું પડશે, એને મરણ નામ નહીં મળે, એને નિર્વાણ નામ મળશે, એને નિર્વાણ નામ મળશે. તું સમાધિ મરેંગે એવા ભાવમાં તું સમાધિ પૂર્વક દેહ ત્યાગ કરી શકે. હવે જુઓ, પહેલું વાક્ય મેં કહ્યું તું અને આ છેલ્લું વાક્ય જુઓ. જીવનમાં એ શુદ્ધ આત્મા જ ઉપાદેય છે. ઉપાદેય કો કે શરણ કો? પહેલું વાક્ય હતું, જો પહેલાને છેલ્લાની કેવી મરણ આવવાનું જ છે, એનાથી કોઈ બચી ન શકે, કોઈ ન બચી શકે. હવે અહીંયા કહે છે, પણ જીવનમાં એક પોતાનો સ્વ શુદ્ધ આત્મા જ ઉપાદેય છે. ઉપાદેય એટલે શરણ, ગ્રહણ કરવા યોગ્ય, આશ્રય કરવા યોગ્ય, એમાં બેસવા યોગ્ય, એમાં હું પણ કરવા યોગ્ય, શરણ, એ જ સાચું શરણ. આવું શરણ કેવી રીતે પ્રાપ્ત થાય એનો ઉપાય આપણને આપણા કરુણાસાગર ગુરુદેવે કહ્યો, અને તદ અનુસાર એ ઉપાય ગ્રહણ કરીને પોતે સુયોગ્ય, સુપાત્ર, વર્ધી વર્ધી ટીચર એન્ડ વર્ધી પ્યુપિલ, વર્ધી ડિસાઇપલ, યોગ્ય શિષ્ય બની અને એમણે આપણને પણ કહ્યો, એવા પવિત્ર આત્મા પૂજ્ય બેનશ્રીના ચરણોમાં, ગુરુદેવનું ચરણ પણ આવી ગયું એમાં, ગુરુદેવના ચરણોમાં અને પૂજ્ય બેનશ્રીના ચરણોમાં. આજે આપણે એમનું સ્વાધ્ય કર્યો એટલે મેં એમનું નામ લીધું, બે એમાં આવી ગયા, બે પૂજ્ય ગુરુદેવશ્રીના ચરણોમાં અને પૂજ્ય માતાજીના ચરણોમાં અત્યંત ભાવપૂર્વક નમસ્કાર કરીએ છીએ. નમસ્કાર કરીએ પરમ કરુણા સાગર કહાન ગુરુદેવ નો, સ્વર્ગીય શિષ્ય પવિત્ર આત્મા ભગવતી માતનો.
સહજાનંદી શુદ્ધ સ્વરૂપી અવિનાશી હું આત્મા.